नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लोए सवसाहूणं तीन भुवन मेसार वीतराग विज्ञानता शिव स्वरूप शिवकार नमः त्रियोग संहारिके। सेकंड ढाल पेज 31 आपणे ढालनो पाठ करीशुं। ऐसे मिथ्या द्रग ज्ञान चरण वश भ्रमत भरत दुख जन्म मरण ताते न को तजी के सुजान सुन दिन संक्षेप कहूँ बखान जीवादि प्रयोजन भूत तत्व सर्वेति न माहि विपर्ययत्व चेतन को है उपयोग रूप बिन मूरत चिन्ह मूरत अनूप उदगल नभ धर्म धर्म काल इन ते न्यारी है जीव चा ताको न जान विपरीत मान करी करे दे हमें निज पिछान मैं सुखी दुखी मैं रंक राव मेरे घर गोदन प्रभाव मेरे सुततीय में सबल दीन बे रूप सुभग मूरख प्रवीण तन उपजत अपनी उपज जान तन नशत आपको नाश मा रागादि प्रगटे दुख दे तिन ही को सेवत गिनत चैन अशुभ बंध के फल मजार रति अरति करे निज पद विसा आत्म हित हेतु विराग ज्ञान ते लखे आपको कष्ट दान केन चाह निज शक्ति खोय शिव रूप निराकुलतान जो याही प्रतीति जुत कछुक ज्ञान सो दुखदायक अज्ञान जान इन जुत विषय निमे जो प्रवृत्तता को जानो मिथ्याचरे यो मिथ्यात्वादि निसर्गजे अब से ग्रहित सुनिए सुते जो कु गुरु को देव कु धर्म से कोशे चिर दर्शन मोह एव अंतर रागादिक धरे जे बाहर धन अंबर ते सने तारे कुलिंग लहि महत भा ते कु गुरु जन्म जल उपलना जो राग द्वेष मल करमली वनिता गदादि जुत चिन्ह चिन्ह ते हैं कुदेव तिन की जुसे शट कर तन तिन भव ब्रह्मण छे रागादि भाव हिंसा समे दरवित त्रस थावर मरण खे जे क्रिया तिने जानहु कुधर तिन सरधे जीव लहे अशर या कु गृहीत मिथ्यात्व जान अब सुन गृहीत जो है आज्ञा एकांतवाद दूषित समस्त विषयादिक पोषक अप्रशस्त कपिलादि रचित शुद्ध को अभ्यास सो है कुबोध बहुदेन त्रास जो ख्याति लाभ पूजादि चा धरिकरण विविध विज जन आत्म अनात्म के ज्ञानहीन जे जे तनी तन करण जी हे सब मिथ्याचारित्र त्याग अब आत्म के हित पंतला जग जाल ब्राह्मण को देहु त्याग अब दौलत निज आत्म सुपाग।
अपने लास्ट टाइम आ छ डाळाना आधारे એ સેકન્ડ ડાળ શરૂ કરવા માટેના એક જે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ છે એ આપણે શરૂ કર્યું હતું. આપણે કેટલી વસ્તુ જોઈ અત્યાર સુધી? સૌથી ફર્સ્ટ ક્લાસમાં આપણે ચાર ગતિના દુઃખોનું વર્ણન જોયું, એના પછી દ્રવ્ય ગુણ પર્યાય જોયું, બરાબર છે? લાસ્ટ ટાઈમ આપણે જીવના ત્રણ ગુણો જોયા, શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર. એમાં જીવ દ્રવ્ય આ એના ગુણો અને એની કેવી કેવી સાચી અને ખોટી પર્યાયો થાય છે એ આપણે બ્રીફમાં જોયું, બરાબર? હવે એમાંથી આપણે સાત તત્વોમાં કેવી રીતના આવીએ છીએ એ બી આપણે જોયું. આપણે જોયું કે વિશ્વમાં છ દ્રવ્ય છે, એમાં મારું ફોકસ તો જીવ દ્રવ્ય છે, એટલે મેં જીવ દ્રવ્યને એક બાજુ લીધો, બાકીનું બધું મેં અજીવમાં નાખી દીધું, બરાબર? હવે જીવ દ્રવ્યમાં મારે વધારે સમજણ કરવી છે. આટલા બધા જીવો અલગ અલગ ફોર્મમાં, પર્યાયમાં દેખાય છે. કોઈ કીડીમાં દેખાય છે, કોઈ મનુષ્ય જેવા છે, તો કોઈ ભગવાન છે. તો ફરક ક્યાં પડે છે? કે જે મેઇન જીવ દ્રવ્ય છે એ તો બધામાં સેમ છે, બધામાં ગુણો એટલે કે એ જીવની શક્તિઓ જે હંમેશા ત્રિકાળ, ભૂત, ભવિષ્ય, વર્તમાનમાં સેમ રહે છે, તો એ પણ બધામાં સેમ છે. પણ જે જીવની પર્યાયો છે એમાં ફરક દેખાય છે, બરાબર? કોઈ જીવો તો એકદમ ઓછું જ્ઞાન, એકદમ ક્ષયોક્ષમ ઓછું છે, બહુ કશાયી છે, બહુ ગુસ્સો આવે છે એવા છે. જ્યારે કોઈ એનાથી ઓપોઝિટ એકદમ વિતરાગી છે અને એમને જ્ઞાન બી લોકાલોકનું છે. તો એમાંથી આપણે હવે ક્યાં સમજવું છે કે જીવ દ્રવ્ય અને એના ગુણો તો ત્રિકાળી શુદ્ધ છે, બધા સેમ જ છે બધા જીવના, એટલે એને જીવ તત્વ તરીકે લીધું. જીવના ગુણ, જીવનું ત્રિકાળી દ્રવ્ય અને એના ગુણો. જીવ દ્રવ્ય સિવાયના બાકીના દ્રવ્ય અજીવમાં નાખી દીધા. હવે ખાલી જે જીવની પર્યાય બચી, એ પર્યાયમાં આપણે ફર્ધર ફેક્ટરાઇઝ કર્યા હતા, ફર્ધર એને ભેદ પાડ્યા હતા, બરાબર? એમાં આપણે લાસ્ટ ટાઈમ ખાલી સમજાવવા માટે એવી રીતના વાત થઈ હતી કે કોઈ અશુદ્ધ છે, કોઈ શુદ્ધતાની શરૂઆત કરી છે, કોઈ આગળ વધ્યા છે અને કોઈ પૂર્ણતા પામી છે, એમ કરીને આપણે પાંચ અલગ પર્યાયના ભેદ પાડ્યા હતા. એકચ્યુઅલી તો શું થાય છે કે જે અશુદ્ધ છે એને બે ભેદમાં સમજાવવામાં આવે છે, આશ્રવ અને બંધ. જેની પર્યાયો શુદ્ધ શરૂ થઈ ગઈ છે એમને સંવર અને નિર્જરા એમ બે ભેદથી સમજાવવામાં આવે છે, અને જેમની પૂર્ણ શુદ્ધ થઈ ગઈ છે એમને મોક્ષ તરીકે સમજાવવામાં આવે છે, બરાબર છે? આટલું ક્લિયર છે? એક ઓકે, તો આપણે સાત તત્વોની આવી રીતના શરૂઆત કરી હતી. હવે મેં સૌથી પહેલા ક્લાસમાં એક વાત કહી હતી કે જો આપણને આ મનુષ્ય ભાવમાં એકમાત્ર કરવા લાયક કામ હોય તો એ છે સમ્યક દર્શન, યાદ છે? બરાબર. તો હવે સમ્યક દર્શન શું છે? આપણે લાસ્ટ ક્લાસમાં જોવાની શરૂઆત કરી હતી કે જીવ દ્રવ્ય છે એનો શ્રદ્ધા ગુણ છે, અને એની સમ્યક એટલે કે સાચી પર્યાય જે હોય તો એને સમ્યક દર્શન કહેવાય છે, અને એ જીવ દ્રવ્યની શ્રદ્ધા ગુણની ખોટી પર્યાય કાંઈ હોય તો એને મિથ્યા દર્શન કહેવાય, બરાબર? આટલું આપણે જોયું હતું. હવે ફરીથી એકવાર રિવાઇઝ કરીએ કે સમ્યક દર્શન, મિથ્યા દર્શન શું છે, અને એના પછી આપણે બીજી ઢાળમાં જવાનું શરૂ કરશું આજથી. ત્રણેય ગુણનું ફંક્શન એકવાર ફરીથી શોર્ટમાં જોઈ લઈએ. જીવ દ્રવ્ય છે એનું શ્રદ્ધા ગુણ નું ફંક્શન શું છે કે હું કોણ છું એમ સવાલ પૂછવામાં આવે તો જીવની પોતાના વિશેની જે માન્યતા બને છે એ માન્યતા બનવી એ શ્રદ્ધા ગુણ નું કામ છે. હવે કેવી માન્યતા બને છે, જેવી જેવો જીવ છે એવી બને છે કે એનાથી અલગ બને છે? અગર જો જેવો ગુણ હોય એવી જો માન્યતા બને તો એને કહેવાય સમ્યક શ્રદ્ધા અથવા તો સમ્યક દર્શન. અને જો જેવો ગુણ જેવો જીવ ન હોય એવી માન્યતા બને તો એને કહેવાય મિથ્યા દર્શન. આટલું તો બધાને ક્લિયર છે, બરાબર? તો હવે જીવ કેવો છે, આપણે છ દ્રવ્યમાં એ બધું ડિટેલમાં જોઈ લીધું છે કે જીવમાં અરૂપી જીવ છે, દેખાતો નથી. એનામાં જ્ઞાન દર્શન આવા અનંત ગુણો છે. એનામાં એક વીર્ય નામની શક્તિ છે જેને કારણે એ જાણવાનું કાર્ય હંમેશા કર્યા કરે. પછી કેવો નથી કે એ સ્પર્શ રસ ગંધ વર્ણ એવો નથી. એનામાં એવી તાકાત નથી કે જીવમાંથી અજીવમાં કન્વર્ટ થઈ જાય. આ બધી જીવ દ્રવ્યની બેઝિક પ્રોપર્ટીઝ આપણે જોઈને આવ્યા છે. હવે આ જે જોઈને એનાથી જે આપણને એક પિક્ચર બન્યું જીવ દ્રવ્યનું, એવું પિક્ચર જ હું છું એવી જ્યારે માન્યતા જીવને બેસે ત્યારે સમ્યક દર્શન થયું કહેવાય, બરાબર? જેવી રીતે સપોઝ આપણે ક્યાંક વિદેશમાં ગયા અને કોઈ મીઠાઈ પહેલી જ વાર જોઈ જે પહેલાં ક્યારેય જોઈ જ નથી, અથવા તો ગયા નથી હજી, અહીંયા બેઠા છે, જવાના છીએ, અને ત્યાં જવાના હોય એટલે સહેજે કોઈ બીજાને પૂછીએ ને કે ભાઈ તમે ત્યાં જઈ આવ્યા છો તો ત્યાં શું શું છે, કેવું વખણાય છે, શું સ્પેશિયલ છે, તો કોઈએ કીધું કે ભાઈ ત્યાંની આ પર્ટિક્યુલર મીઠાઈ બહુ ફેમસ છે, કોઈ નવી જ મીઠાઈ હતી જે આપણે ક્યારેય સાંભળી નથી, બરાબર? સાંભળી નથી તો એના વિશે કાંઈ ખબર નથી, એટલે એના વિશે બેઝિક ઇન્ફોર્મેશન આપણે જાણવાનું શરૂ કર્યું કે આવું દેખાય છે, એનું ટેક્સચર આવું હોય છે, એ ચીકણું હોય છે કે સ્મૂધ હોય છે કે વોટેવર, મિલ્કમાંથી બનેલી છે કે મિલ્ક વગર બનેલી છે, વોટેવર, એનો ટેસ્ટ કોઈ બીજી જે આપણે અહીંયા ઇન્ડિયન મીઠાઈ સાથે કોરિલેટ કરીને સમજાવે કે એનો ટેસ્ટ આના જેવો છે, તો એનાથી આપણા ઇમેજિનેશનમાં એક પિક્ચર બને છે એ મીઠાઈનું, બરાબર? હવે એ વાત સાંભળી સાંભળીને એ ઇમેજિનેશન એટલું સ્ટ્રોંગ થઈ જાય કે જેવા આપણે ત્યાં એ કન્ટ્રીમાં જઈએ અને જોઈએ કે હા બસ આ ઈ જ છે, ખબર પડે છે. હજી આપણે એને ટેસ્ટ બી નથી કરી પણ એ જોઈને જ આપણને કેટલો કોન્ફિડન્સ આવે છે કે ના આ જે ડિસ્ક્રાઇબ મને કરવામાં આવ્યું છે ઈ જ મીઠાઈ છે, આવે છે કે નહીં? એને કહેવાય સમ્યક દર્શન. કે આ જીવ શું છે, તો આ શાસ્ત્રમાંથી એટલું બધું આપણે જીવ વિશે વાંચ્યું છે કે આપણા જ્ઞાનમાં એક પિક્ચર ઊભું થયું જીવ વિશેનું, અને એ જીવ વિશેનું પિક્ચરને આપણે આપણા ફિલિંગ સાથે કમ્પેર કર્યું કે ના મને બી જણાય છે, જો આ હું સાંભળું, આ કોઈક બોલે છે તો મને સંભળાય છે, એ સંભળાય છે તો એનું જ્ઞાન થાય છે, એનાલિસિસ થાય છે. હવે શાસ્ત્રમાં એમ જ કીધું છે કે જે જ્ઞાન કરે છે, જે સાચું ખોટુંનો ભેદ વિજ્ઞાન કરે છે એ જીવ છે. તો આનાથી આપણને જે કોન્ફિડન્સ આવે કે ના હું જીવ છું, એ કોન્ફિડન્સને કહેવાય સમ્યક દર્શન. સમજાય છે? ઓકે. હવે એક જીવનો જ્ઞાન ગુણ છે. જ્ઞાન ગુણનું શું કામ છે? કે જાણે છે, બધી વસ્તુને જાણે છે. હવે પ્રોબ્લેમ એમાં ક્યાં છે કે શ્રદ્ધા ગુણની મિસ્ટેકને કારણે આ શરીરને મેં મારું માની રાખ્યું હતું, એકચ્યુઅલી તો હું જીવ હતો પણ આ શરીરને મેં મારું માની રાખ્યું, એટલે હવે શરીરમાં ક્યાંક દુખાવો થાય તો જ્ઞાન કેવી રીતના થાય છે કે જો મને દુખે છે, એ જ્ઞાનની મિસ્ટેક છે. છે એકચ્યુઅલી શ્રદ્ધાની મિસ્ટેક, પણ એ શ્રદ્ધાની મિસ્ટેકને કારણે જ્ઞાનમાં જે મિસ્ટેક થાય છે એને કહેવાય મિથ્યા જ્ઞાન. અને જ્યારે જ્ઞાન થાય છે જેવું દુખે છે એવું જ જ્ઞાન થાય છે, પણ જ્યારે શ્રદ્ધામાં એમ માન્યતા છે કે ના હું તો આત્મા છું, જીવનું કામ ખાલી જાણવાનું છે, તો જ્યારે દુખાવો થાય છે ત્યારે બી એમ ભેદ વિજ્ઞાન, એમ ફેક્ટરાઇઝેશન થાય છે કે ના દુખે છે બધું બરાબર, પણ આ દુખાવામાં મારું કામ ખાલી જ્ઞાન કરવું છે અને બાકીનું જે બધું થાય છે શરીરમાં થાય છે, એવું જ્યારે ભેદ પડે છે ત્યારે એને કહેવાય સમ્યક જ્ઞાન. સમજાય છે? આટલું ક્લિયર થાય છે? ઓકે. ચારિત્ર ગુણનું શું કામ છે? ચારિત્ર ગુણનું કામ છે કે કોઈ પણ વસ્તુમાં જે ટેમ્પરરી જીવની લીનતા અથવા એમાં એનગ્રોસમેન્ટ થાય છે એ ચારિત્રનું ફંક્શન છે. બરાબર? તો જ્યારે આપણી કોઈ ભાવતી વસ્તુ હોય અને આપણે એને ખાતા હોઈએ તો શ્રદ્ધા ગુણને શું કર્યું? શ્રદ્ધા ગુણે તો ડિફાઈન કર્યું કે આ મારી ભાવતી વસ્તુ છે. બરાબર? જ્ઞાન ગુણે શું કર્યું? કે જે બી આપણે ખાઈએ છીએ એનું ત્યારે જ્ઞાન કરે છે. જ્ઞાન ગુણમાં વેધર ભાવતી કે નોન ભાવતીમાં કાંઈ ફેર નથી, બધું જ્ઞાન તો સિમિલર થાય છે. પણ હવે જો શ્રદ્ધા ગુણે ભાવતી છે એમ નક્કી કરી રાખ્યું છે તો ચારિત્ર ગુણ એમાં લાઇકિંગ કરે છે, એમાં એને ગમો, એને ગમે છે એ વસ્તુ, એમાં એને રાગ થાય છે. રાગ એટલે કે ગમવું, કે આ બહુ સરસ છે. અને જો નો ભાવતી વસ્તુ એવી હોય તો શ્રદ્ધા ચારિત્ર ગુણને કારણે એમાં નથી ગમતું એવી ફિલિંગ થાય છે. તો આ જે રાગ દ્વેષ જે થાય છે એ જીવના મિથ્યા ચારિત્રના પરિણામ છે. સમજાય છે? એની અગેન્સ્ટમાં જ્યારે શ્રદ્ધા ગુણ એમ જ નક્કી કર્યો કે મારું, હું તો જીવ છું, મારું કામ જાણવું છે, તો સારી વસ્તુ હોય કે ખરાબ વસ્તુ હોય એ સારી ખરાબ જેવી કંઈ છે જ નહીં, જે છે એનો જેવો ટેસ્ટ છે એવું ખાલી જાણતા રહેવું, એને કહેવાય સમ્યક ચારિત્ર. આટલું સમજાય છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, અને એની સામે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. સમજાય છે? ઓકે, હવે આપણે બીજી ઢાળમાં આજથી વાંચવાનું શરૂ કરીએ છીએ. જો એનું પહેલી ગાથા, એનું મંગલાચરણ છે પેજ 31 પર, જેની પાસે બુક હોય. શું ગાથા છે? જો એસે મિથ્યા દ્રગ જ્ઞાન ચરણ. એસે એટલે કોને રિફર કરે છે? એસે જો આખું વાંચ્યું, એસે મિથ્યા દ્રગ જ્ઞાન ચરણ વશ, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. દ્રગ જ્ઞાન ચરણ એટલે દર્શન, જ્ઞાન, ચારિત્ર. દર્શન વર્ડ શ્રદ્ધા માટે વપરાય છે, એટલું ખ્યાલમાં રાખવાનું. જ્યારે એમ કહેવાય મિથ્યા દર્શન કે સમ્યક દર્શન, દેટ મીન્સ એ શ્રદ્ધા ગુણની વાત કરે છે, બિલીફની વાત કરે છે. આટલું ક્લિયર છે? તો અહીંયા શું કહે છે? મિથ્યા દ્રગ જ્ઞાન ચરણ વશ. આવા મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રને વશ થઈને, કેવા મિથ્યા દર્શનની આપણે ચર્ચા થઈ ગઈ, એને વશ થઈને શું થાય છે? ભ્રમત ભરત દુઃખ જન્મ મરણ. ભમે છે, ભ્રમત એટલે ભમે છે. તો કેમ ભમે છે? તો એસે ભમે છે. સમજાય છે? એસે ભ્રમત, એસે ભ્રમત ભરત દુઃખ જન્મ મરણ. એસે એટલે કેસે, જેવું પહેલી ઢાલમાં વર્ણન કરીને આવ્યા એવી રીતે. સમજાય છે? પહેલી ઢાળમાં ડિટેલમાં ચાર ગતિના દુઃખોનું વર્ણન કર્યું કે ભાઈ નિગોદમાં એક શ્વાસમાં 18 વાર જન્મ મરણ કરે છે. તિર્યંશ છે તો એને આટલી ક્ષણ ક્ષણની લાઈફ હોય છે, એમાં એને જ્ઞાન ઓછું છે, મન નથી, વિચારવાની શક્તિ નથી. અથવા તો પોતે ક્રૂર હોય તો બીજાને ખાય છે, પોતે નમ્ર હોય તો બીજા એને ખાઈ જાય છે, અથવા એના પર બહુ વજન નાખવામાં આવે છે, બહુ મારકાટ ને બધું થાય છે. એની સિવાય નરકમાં બી આપણે જોયું, બહુ ઠંડી, બહુ ગરમી છે, મારકાટ બધી ચાલુ છે, નિરંતર એકબીજાને દુશ્મની કાઢવામાં જ એ લોકો ફસાયેલા છે. મનુષ્ય ગતિમાં આપણે જોયું કે એક તો એને શારીરિક દુઃખો ઘણા છે કે ગર્ભમાં મૂંધા માથે 9 મહિના સુધી રહેવું પડે છે, અથવા તો નાન શારીરિક દુઃખો છે, એની સાથે માનસિક દુઃખો બી ઘણા છે કે નાનપણમાં બધી જ વસ્તુની આપણને ઈર્ષ્યા હોય છે કે આ છોકરા પાસે આજે મને બી જોઈએ છે, અને આખું ઈર્ષ્યા ને ગ્રીડમાં જ આપણી આખી લાઈફ જાય છે. મોટા જરાક થાય તો માન આવી જાય છે કે જો હું આવો મોટો, એટલે આખી લાઈફ એમાં જ શારીરિક ને માનસિક દુઃખોમાં જાય છે. અને દેવ ગતિમાં ખાલી માનસિક દુઃખ છે. શારીરિક રીતે તો એ લોકો એકદમ મસ્ત છે, પણ જે એ લોકો હાયરાર્કીમાં છે એ હાયરાર્કીમાં એ લોકો ફિક્સ છે, અને આખી જિંદગી એમણે આખો ભાવ એ જે કામ મોટા લોકો એમને કે એ કરવું જ પડે, એટલે નિરંતર ઈર્ષ્યામાં અને આવી રીતે લોભમાં આખી જિંદગીમાં દુઃખ ભોગવે છે. તો આવા દુઃખો સેને કારણે ભોગવે છે? તો મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રને કારણે ભોગવે છે. બરાબર? એવા શું ઓકે, આપણે મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્રની તો ચર્ચા કરી, પણ એને કારણે ચાર ગતિના દુઃખો શું કામ ભોગવવા પડે? એના પર થોડોક વિચાર કરીએ ને. કેવું કે હું જીવ છું, અગ્રીડ, પણ મેં મારી જાતને જીવ ન માનો, તો એમાં એટલી મોટી શું ભૂલ કરી નાખી કે મારે ચાર ગતિના દુઃખો ભોગવવા પડે? ક્વેશ્ચન સમજાય છે? બોલો, કોઈને અટેમ્પ્ટ કરવું છે? ઓકે, સ્વભાવથી વિરુદ્ધ ગયો તો એને કારણે ચાર ગતિમાં શું કામ ભંગવું પડે? હા, જો જે હું તો જીવ છું, હવે જીવ મેં મારી જાતને જીવ નો માનો અને મારી જાતને આ શરીર ને જીવનું કોમ્બિનેશન ને આખું ખીચડી માની લીધી, બરાબર. હવે આપણને સ્વિમિંગ બહુ ગમે છે, કેમ? આખો પ્રોસેસ શું થાય છે કે સ્વિમિંગ પાણી ઠંડુ છે, એનો સ્વભાવ જ છે કે કોલ્ડ છે. જ્યારે શરીરને સ્પર્શ થાય ત્યારે આપણને ઠંડકનો અનુભવ થાય છે, એટલે આપણને શ્રદ્ધામાં એવી માન્યતા છે કે આવું જો આપણને જ્ઞાન થાય તો એને આપણે સારું માની લેવું, બરાબર. આવી આપણને શ્રદ્ધામાં બેઠેલું છે. હવે જ્યારે એકચ્યુઅલી પાણીમાં જાય છે, બરાબર છે, તો જ્યારે આપણે પાણીમાં જઈએ છીએ ત્યારે એવું જ્ઞાન થાય છે, તો ઈચ્છા અનુસાર આપણું કામ થયું એટલે આપણને થાય છે હા હા બહુ સરસ, બહુ સરસ. એટલે ચારિત્ર ગુણે એમ માન્યું કે આ બહુ સરસ છે. હવે એને કારણે શું થયું કે આપણને અંદર એવા ભાવ થયા કે પાણીમાં જ મને રહેવા મળે તો કેટલું સારું, બરાબર. તો આપણી પ્રકૃતિ પણ બહુ ફેર છે, ઇટ ઇઝ નોટ ઇમ્પાર્શિયલ. ઈ કેસે તથાસ્તુ, નેક્સ્ટ ભાવમાં માછલી થઈ જાઓ. ભાઈ લોજિકલ છે ને, તમે જ એવા ભાવ કર્યા કે ભાઈ મને પાણીમાં રહેવા મળે તો બહુ સારું, તો નેક્સ્ટ ભાવમાં એવું મળ્યું. આવા જ ભાવ જીવ નિરંતર કરે છે અલગ અલગ વિષયમાં. કોઈને કંઈક સાથે દુશ્મની થઈ જાય તો આને તો હું છોડીશ નહીં, આ ભાવમાંથી તો નેક્સ્ટ ભાવમાં બી હું છોડીશ નહીં, એટલે તથાસ્તુ, નેક્સ્ટ ભાવમાં બે નરકમાં જાય. અને આખું ત્યાં બી આખો ભાવ એ હોય કંઈ વાતમાં કંઈ માલ નહીં, એણે મારી પેન કેમ લઈ લીધી? અને એને કારણે ત્યાં પાછા હજારો વર્ષો સુધી ફાઇટિંગ કર્યા કરે. આવું આપણી લાઈફમાં થાય છે કે નહીં? આપણી લાઈફમાં પ્રસંગો તો આવા બને છે, આપણા ભાવ બી આવા થાય છે, પણ આપણે વિચાર કરીને જાણી શકીએ છીએ કે નહીં કે ભાઈ મારા ભાવ આવા થાય છે ને ન થવા જોઈએ? ખબર પડે છે કે નહીં આપણને? તો હવે આ સુધરી કેવી રીતના શકે? જ્યારે જીવ ભેદ વિજ્ઞાન કરે કે ભાઈ હું તો આત્મા છું અને આ બાકી બધું શરીર ને પૂતગલ નહીં, બધું છે. એણે મારી પેન લઈ લીધી તો શું થયું? મારી આમે નહોતી, એ તો પૂતગલની હતી, બરાબર છે ને. તો એ જીવને ત્યાં ને ત્યાં જ ક્ષમતાના પરિણામ એવા થઈ જાય છે કે એ ભવિષ્યને રિલેટેડ કંઈ કર્મો બંધાતા જ નથી. અને જ્યારે જીવને કર્મ બંધાતા નથી અને જૂના છૂટી જાય છે તો જીવ ઓટોમેટિકલી મોક્ષમાં જાય છે. સમજાય છે? તો જીવ પોતાના મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્રને કારણે જ દુઃખી છે અને ચાર ગતિમાં ભમે છે. તો હવે આગળ શું કહે છે? તાતે ઇનકો તજીએ સુજાન. તાતે એટલે માટે, ધેરફોર ઇનકો, આ ત્રણને, મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્રને તજીએ, તજીએ એટલે છોડી દો. કેવી રીતના છોડો? સુજાન, સારી રીતે જાણીને છોડો. કેમ કે જેને જાણશું જ નહીં તો ખરાબ છે ઇવેલ્યુએટ કેવી રીતના કરશું, બરાબર ને? કોઈ વસ્તુ આપણને સારી છે અને કોઈ વસ્તુ ખરાબ છે. હવે સપોઝ છોકરું છે, એને સ્કૂલમાં ભણવું જોઈએ અને નહીં ભણે તો એને પાછળથી બહુ પ્રોબ્લેમ આવશે, એ વસ્તુ એને સમજાવવી હોય તો કેવી રીતના સમજાવો? કે ભાઈ એને સમજાવીએ ને કે જો તું નહીં ભણે તો તારું આમ 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 થશે, અને જો તું ભણીશ તો તું આમ 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 આ ટ્રેક ઉપર જઈશ, અને જો આ ટ્રેક કેટલો સારો છે, જો ઓલો ટ્રેક કેટલો ખરાબ છે, અને એને રિયલ એક્ઝામ્પલ બતાવીએ કે જો આ ટ્રેક ઉપર આ આમ નીચે ગયો, અને જો ઓલા ટ્રેક ઉપર આ આમ આટલો મોટો માણસ બન્યો. આવું આપણે કરીએ છીએ કે નહીં? એવી જ રીતે અહીંયા આપણા મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્રને આખા સેકન્ડ ઢાલમાં સમજાવશે કે મિથ્યા દર્શન, જ્ઞાન, ચારિત્રને કારણે આપણે બધા કેવી કેવી મિસ્ટેક્સ કરીએ છીએ. પછી આગળ જઈને એનું સોલ્યુશન કહેશે કે જો હવે તું આવી મિસ્ટેક્સ કરે છે તો એને તું આવી રીતના સુધાર. સમજાય છે? ઓકે, તો સાથે ઇનકો તજીએ સુજાન સુન સાંભળો તીન સંક્ષેપ કહું બકાન એને સાંભળો હું એમને તમને એકદમ સમરીમાં હું એને કહું છું. એકચ્યુઅલી આપણા મિથ્યાદર્શન જ્ઞાન ચારિત્ર ઉપર ડિટેલિંગ કરવું હોય ને તો આખા બુક્સ ને બુક્સ ભરાઈ જાય અને તો બી ખતમ ન થાય. આજે જ કીધું ને ગુરુદેવશ્રીએ પ્રવચનમાં કે ઓલા ધવલ જય ધવલ ને મહાધવલ 35 બુક્સ છે. આપણા જે મૂળ ગ્રંથ કહેવાય ને જે સૌથી ફર્સ્ટ ગ્રંથ આપણા લખાયા છે એના 35 વોલ્યુમ્સ છે. આટલી મોટી બુક છે એક એક અને 35 વોલ્યુમ્સ છે. એ 35માં ખાલી આ 3ની જ વાત છે, બીજું કાંઈ નથી. સમજાય છે? પણ હવે શોર્ટમાં કેવું છે એટલે ખાલી સેકન્ડ ધાડની અંદર કહેશે. જો આપણે સેકન્ડ ગાથામાં આવીએ છીએ કે શું વાત થઈ કે હું તમને તમારા મિથ્યા દર્શન જ્ઞાન ચરિત્ર કહીશ. હવે હજી એક કોન્સેપ્ટ સમજો, જે આપણી રોંગ બિલીફ, રોંગ જ્ઞાન અને રોંગ ચારિત્ર જે આપણું છે, મિથ્યા શ્રદ્ધા, મિથ્યા દર્શન, જ્ઞાન ચારિત્ર, એ બે પ્રકારનું છે. કયા બે પ્રકાર છે? ગ્રહિત અને અગ્રહિત. એટલે શું એ સમજો, જેવી રીતના આપણે હ્યુમન લાઈફમાં આવ્યા ને અમુક વસ્તુ આપણને પહેલેથી જ ખબર છે. કઈ વસ્તુઓ? કે જેવી રીતના આપણને કંઈક વસ્તુ જોઈતી હોય અથવા તો આપણને ન સારું હોય અથવા તો આપણને કાંઈ દુઃખ થતું હોય તો આપણે રડવાનું, એવું આપણને પહેલેથી ખબર છે કે નહીં કે કોઈએ શીખાડ્યું? અથવા તો જેવું આપણને ગમે છે એવું આપણને મળે, અથવા તો આપણે વેલ ટુ ડુ હોઈએ, કોઈ આપણને ગમતી વસ્તુ કરે તો આપણે હસવાનું, એ બી આપણને પહેલેથી ખબર છે કે નહીં? બરાબર. હવે નાનું છોકરું બોર્ન થાય ત્યારથી એ પોતાની જાતને હું આ છું, આ શરીરવાળો, એવું માને છે કે નહીં? કે એવું માને છે કે મમ્મી હું છું? એવું તો કોઈ નથી માનતું. તો આ બધી આપણી જે માન્યતાઓ છે એ પહેલેથી આવેલી છે, એ અનાદિકાળથી એમને એમ ચાલુ છે, નવી ગ્રહેલી નથી, એટલે એને કહેવાય અગ્રહિત. બરાબર છે? અને જે આ ભવમાં આવ્યા પછી નવું ગ્રહણ કરે છે એને કહેવાય ગ્રહિત. જેવી રીતે કે ઓલું પીપળાનું ઝાડ હોય ને, શું કહેવાય ઇંગ્લિશમાં પીપળાને? બેનિયન ટ્રી. બેનિયન ટ્રીની આજુબાજુ ઓલું દોરો બાંધો તો તમારું સારું થાય, અથવા તો કોઈ પથ્થરની પૂજા કરો તો તમારું બધું સારું થાય, અથવા તો બિલાડી ક્રોસ થાય તો તમારે, એ બી બ્લેક બિલાડી, તો તમારું ખરાબ થાય. આ બધી આ ભાવમાં નવી ગ્રહેલી રોંગ માન્યતાઓ છે એને કહેવાય ગ્રહિત મિથ્યા. અને એને રિલેટેડ જેવી રીતના કે આ તો એકદમ કોર્સલી રોંગ, બહુ મોટી મોટી વસ્તુઓ છે. નાના નાનામાં વિચાર કરવા જઈએ તો કોઈકને સપોઝ ભીંડાનું શાક કોઈકને ભાવે ને કોઈને ન ભાવે, તો આ પહેલેથી તો શીખીને નથી આવ્યા. બરાબર ને? અહીંયા આવીને કોઈકે ભરાવી દીધું મગજમાં કે ભાઈ આ વસ્તુ આવી હોય એટલે તારે ન સારી, કોઈને તો સુકામ ન ભાવે કે બહુ ચીકણું હોય એટલે ન ભાવે, ટેસ્ટને રિલેટેડ કાંઈ ન હોય. થાય છે કે નહીં આવું? તો આ બધી નવી ગ્રહેલી મિથ્યા માન્યતાઓ છે એટલે એને કહેવાય ગ્રહિત મિથ્યાત્વ. સમજાય છે? આ દરેક મિથ્યા દ્રષ્ટિ જીવને ગ્રહિત ને અગ્રહિત બે વસ્તુઓ હોય છે. એમાંથી ગ્રહિત તમે સ્વાધ્યાય કરો, તત્વ વિચાર કરો, ભેદ વિજ્ઞાન કરો, તો ગ્રહિત મિથ્યાત્વ જે નવું ગ્રહેલું છે એ પહેલા છૂટી જાય છે. અને એના પછી જે જીવનો સાચું સ્વરૂપ, એકચ્યુઅલી આ સાત તત્વો જે આપણે ભણ્યા ને, એ સાત તત્વોનું સાચું સ્વરૂપ જેવું છે એવું સમજે તો અગ્રહિત મિથ્યાત્વ બી છૂટી જાય છે. અને એના પછી જીવને સમ્યક દર્શન થાય છે. આટલું સમજાય છે? તો હવે આ સેકન્ડ ડાલમાં પણ બે પોર્શનમાં ડિવાઈડ થઈ જશે. પહેલા આપણે 10 ગાથાઓમાં અગ્રહિત મિથ્યાત્વનું સ્વરૂપ સમજશું અને પાછળની 5 ગાથાઓમાં ગ્રહિત મિથ્યાત્વનું સ્વરૂપ સમજશું. અને જ્યારે મિથ્યાત્વ કહેવાય ને, એક શબ્દમાં ત્રણેય આવી જાય એમ સમજવાનું, મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, મિથ્યા ચારિત્ર. સમજાય છે? ઓકે, જો શું કહે છે ઉપર ટાઇટલ ગાથાનું, અગ્રહિત મિથ્યા દર્શન અને જીવ તત્વનું લક્ષણ. એટલે પહેલા અગ્રહિતનું સ્વરૂપ કહે છે એક લાઇનમાં, એના પછી 7 તત્વનું ડિસ્ક્રિપ્શન ચાલુ કરશે, તો એમાં જીવ તત્વની વાત પહેલા કરશે. હવે આમાં કેવું છે દરેક ગાથાઓમાં કે જો બીજી ગાથા અને ત્રીજી ગાથાનું ટાઇટલ જોઈએ તો પહેલા જીવ તત્વનું લક્ષણ કે છે અને પછી જીવ તત્વના વિષયમાં શું ખોટી માન્યતા થાય છે ઈ કે છે. સમજાય છે? જેવી રીતના સાત તત્વનું સ્વરૂપ પહેલા આપણને સમજાવશે, એના પછી કે આમાં આપણે શું ભૂલ કરીએ છીએ ઈ સમજાવશે, અને પાછળ ત્રીજી ડાલમાં પછી કહેશે કે હવે સાચી કેવી રીતના કરાય. સમજાય છે? ઓકે, તો હવે સેકન્ડ ગાથા જોઈએ આપણે. જીવાદી પ્રયોજન ભૂત તત્વ. હવે આપણે જોયું હતું ગઈકાલે લાસ્ટ ટાઈમ કે તત્વ સાત હોય છે, બરાબર? આ સાત તત્વ, બીકોઝ જીવ સૌથી પહેલું છે એટલે જીવ આદિ, જીવ આદિ એમ કહીને સાતે સાત એક જ શબ્દમાં કહી દીધા. હવે ગાથામાં બધા ક્યારે લખવા બેસે ઘડી ઘડી? સમજાય છે ને? એટલે જીવ આદિ એક શબ્દમાં સાતે સાત કહી દીધા. હવે એ સાતે સાત તત્વને શું કીધું? પ્રયોજનભૂત તત્વ. આ પ્રયોજનભૂત શું છે? સમજાય છે? જો અહીંયા સેકન્ડ પેજ ઉપર સેકન્ડ લાઈન, પ્રયોજનભૂત એટલે મતલબના, એનો શું મતલબ બોલો? પ્રયોજનભૂત નો શું મતલબ? મનુષ્યનું નહીં, જીવનું. હા, જેનાથી આપણું પ્રયોજન સિદ્ધ થાય એને કહેવાય પ્રયોજનભૂત. તો આપણું પ્રયોજન શું છે? મોક્ષ નથી, મોક્ષ તો સુખ અવસ્થા છે. આપણું પ્રયોજન છે સુખી થવું, બરાબર? જેવી રીતના દરેક એક્ઝામ્પલ, દરેક સિચ્યુએશનમાં લઈ લો, આપણે બેઠા હોય તો બી ઘડી ઘડી હલીએ છે કે નહીં? થોડી થોડી વારમાં થાકી જાય એટલે આમ હલીએ ને આમ હલીએ. કેમ? કેમકે થાકી જાય એટલે દુઃખનો અનુભવ થાય, તો થોડુંક આમ હલીએ એટલે એટલે સારું લાગે, એટલે એમ થાય કે હવે સુખી થયા. એમ માન્યતા આપણે માની રાખી છે કે સુખી થયા, એકચ્યુઅલી કાંઈ થયા નથી, પણ એવું આપણને લાગે કે સુખી છે. એવી જ રીતે આ તો બેસવાની વાત થઈ, આપણી આપણા મનુષ્ય ભાવમાં 5-10 વર્ષમાં વિચાર કરો તો આપણને એમ લાગે કે ભાઈ અત્યારના હું બરાબર જો ભણી લઈશ તો મારા 10th માં સારા માર્ક્સ આવશે, 10th માં સારા આવશે તો પછી 12th માં સારા આવશે, મને સારી કોલેજ મળશે, પછી મને સારી એન્જિનિયરિંગમાં મળશે કે જેમ પણ. તો આ 5-10 વર્ષની વાત છે. આખી લાઈફનો વિચાર કરીએ તો આપણે 25 વર્ષ શું કામ ભણીએ છીએ? કેમકે પાછળથી સારું કમાઈ શકીએ એટલે, અને સારું કમાઈ શકશું તો શું થશે? સુખી થશે, બરાબર? આપણું એક માન્યતા શું છે એટલે જરૂરિયાત શું છે? જરૂરિયાત આપણી સુખી થવું છે. પણ એક માન્યતા એવી બેસી ગઈ છે કે ભાઈ પૈસા હોય તો સુખી થવાય, એટલે એની પાછળ આપણે આખી જિંદગી મજૂરી કર્યા કરીએ છીએ કે નહીં? એવી નાના મોટા બધા, એવું નથી કે નાના થોડા અણસમજ છે ને મોટા બહુ સમજદાર થઈ ગયા છે. નાના મોટા બધા ખાલી એક કે ભાઈ પૈસા હશે તો સુખી થશું, એની પાછળ આપણે આખી જિંદગી આમ ઓલા ઘોડાને બાંધી દીધું હોય ને તો કેવો દોડ્યા કરે. આપણે એના જેવા છે. તો સુખી થવું હોય તો અહીંયા શું કહે છે કે સુખી થવા માટે જો કોઈ પ્રયોજનભૂત એટલે કામનું મતલબના કે કોઈ બેનિફિશિયલ વસ્તુ હોય તો આ સાત તત્વ છે. આ જીવ આદિ પ્રયોજનભૂત તત્વ છે. સમજાય છે? એટલે આ સાત તત્વને જાણશું તો એનાથી આપણું પ્રયોજન ફૂલફિલ થશે, સિદ્ધ થશે, એટલે કે આપણે સુખી થઈ શકશું. આગળ શું કહે છે? જીવ આદિ પ્રયોજનભૂત તત્વ સર્ધે તિન માહી વિપર્યયત્વ. સર્ધે એટલે શું? કે શ્રદ્ધા કરે છે, માન્યતા કરે છે. કેવી માન્યતા કરે છે? કે તિન માહી વિપર્ય, તિન માહી એટલે જેવી છે એના કરતા વિપર્ય એટલે ઓપોઝિટ માન્યતા આપણે કરીને રાખી છે. એને શું કહેવાય? અગૃહિત મિથ્યા દર્શન. જેવું છે એવું ન માનવું એને કહેવાય અગૃહિત મિથ્યા દર્શન. જ્યાં સાત તત્વ જેવા છે એવું ન માનવું એને કહેવાય અગૃહિત મિથ્યા દર્શન, બરાબર? તો હવે સાત તત્વ કયા છે, કેવા છે અને એની સાચી માન્યતા શું છે અને ખોટી શું છે એ આપણે ફોલોઈંગ ગાથાઓમાં જોવાનું છે. કોન્ટેક્સ્ટ સમજાય છે? ક્લિયર થાય છે કઈ બાબતમાં વાત કરીએ છીએ? એક તમને આખી પાઠશાળાનો એક ફ્લો સમજાય છે કે ભાઈ આપણે ક્યાંથી શરૂ કર્યું. આપણે દ્રવ્ય ગુણ પર્યાયથી શરૂ કર્યું, એક બેઝિક આપણે સિસ્ટમ જોઈ લીધી. હવે એમાંથી આપણે નાવ વી આર પર્સનલાઇઝ, એક બેઝિક સિસ્ટમ જોઈ લીધી. હવે એમાં આપણા માટે ઇમ્પોર્ટન્ટ શું છે? તો એ આ વસ્તુ છે, અને ત્યાં આપણે આવ્યા છે, બરાબર? ઓકે, તો હવેથી આપણે એ સાત તત્વોનું સ્વરૂપ શરૂ કરીએ છીએ. એમાં સૌથી પહેલો કયો છે? જીવ તત્વ. સાતેવનું નામ કોઈને ખબર છે? છોકરાઓમાં કોઈ એક સાથે સાતેવનું નામ કહે છે? બોલ, તને આવડે છે? ઓકે, કોઈ રિપીટ કરશે? અભિષા, વેરી ગુડ. પાછળ આવડે છે બધાને સાત તત્વના નામ? બોલો, આવડે છે ભાઈ? હા, બરાબર. તમે સમયસરની અપેક્ષા કીધી, આપણે અત્યારના પુણ્ય પાપને ગૌણ રાખશું, બરાબર? જીવ, બધા સાથે, જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ. આ સાતના નામ તો કમસે કમ યાદ રહેવા જ જોઈએ, નહીં તો આની સાચી માન્યતા ક્યાંથી કરશું જો નામ જ યાદ નહીં હોય તો, બરાબર ને? તો આપણે જીવનું સ્વરૂપ પહેલા એ જોઈએ કે જીવ કેવો હોય છે. તો શું કહે છે? ચેતન. જીવનું જ બીજું નામ ચેતન છે. હા, ચેતન શું કામ કહેવાય છે? જીવમાં જાણવાની શક્તિ છે. જાણવું એટલે ચેતના, એટલે જીવને ચેતન કહેવાય છે, બરાબર? તો ચેતનનું સ્વરૂપ કેવું છે? ચેતન હે ઉપયોગ રૂપ. હવે આ ઉપયોગ શું છે? ઉપયોગ એટલે તો યુઝ ને, આ ગુજરાતી લેંગ્વેજનો ઉપયોગ કરવો. કોઈ વસ્તુનો ઉપયોગ કરો એટલે યુઝ કરવું. અહીંયા ઉપયોગનો શું મતલબ છે? નોટ એક્ઝેક્ટલી. અહીંયા ઉપયોગ શબ્દનો મતલબ યુઝ નથી. અહીંયા ઉપયોગ શબ્દનો મતલબ જીવનું જ્ઞાન અને દર્શન સ્વભાવ છે. જીવનો જે જાણવા દેખવાનો સ્વભાવ છે એને ઉપયોગ કહેવાય છે. જેવી રીતના આપણે શું કહીએ કે આપણું એવી કઈ વસ્તુ છે કે જે એકવાર ગઈ તો પાછી આવતી નથી? આપણે મનુષ્યમાં કેવું કહીએ કે ભાઈ શ્વાસ છે, એકવાર જાય છે તો પાછો આવતો નથી, બરાબર? એક શ્વાસ જે લેવાઈ ગયો પતી ગયો. એવી રીતના ટાઈમ કેવો છે? એકવાર આવે ને જાય છે તો વયો જાય છે, બરાબર? આપણું નાનપણ, યંગ અવસ્થા, બુઢાપણ આવે છે ને જાય છે, પાછું આવતું નથી, બરાબર? એવી રીતના આ તો બધું પૂતગલની વાતો થઈ, આ મનુષ્ય પર્યાયની વાત થઈ. જીવની એવી કઈ વસ્તુ છે જે જાય છે તો પાછી આવતી નથી? જીવની જ્ઞાન પર્યાય. આપણને જે સમયે સમયે જાણવાની તાકાત જે છે ને, એકચ્યુઅલી જીવની ઈ જ પૂંજી છે. આપણી પાસે પૈસા હોય ખિસ્સામાં તો આપણે બહાર જઈને કંઈક ખાઈ શકીએ, હોટેલમાં રહી શકીએ, બધું કરી શકીએ. તો જીવ પાસે આ જે જ્ઞાન છે ને, એના પૈસા છે. એ જેટલું જેટલું જીવનું જ્ઞાન એટલી એટલી એની વધારે પૂંજી. અને એનું કામ શું છે? કે આ બધું જાણવું, જે વસ્તુ સાચી જેમ છે એમ જાણવી, એ એનું કામ છે. એવો જીવનો ઉપયોગરૂપ સ્વભાવ છે. પણ એવું જીવ આપણે નથી માનતા. આપણે એની બદલે શું માનીએ છીએ? કે હું આવો શેપનો છું, આવા રંગનો છું, આટલી એજનો છું, એવું આપણે માનીએ છીએ. એ જીવ દ્રવ્યની ઓપોઝિટ માન્યતા છે. સમજાય છે? અહીંયા ઉપયોગ શબ્દોનો ટેકનિકલ મિનિંગ કોને ખબર છે? ઉપયોગ એટલે જીવનો જાણવા દેખવાનો સ્વભાવ, એ તો મેં કીધું. પણ જાણવું દેખવાનો ટેકનિકલ મિનિંગ શું છે? અચ્છા, ઉપયોગના કેટલા પાર્ટસ હોય, કેટલા પ્રકાર હોય ઉપયોગના? બે પ્રકાર. કયા કયા? હા, એ સાકાર ને નિરાકાર બી કહી શકાય, અથવા દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. અહીંયા આપણે એની વધારે વાત છે. કેમ બે છે, દર્શન અને જ્ઞાન? કેમ કે જીવના જ્ઞાનના બે અલગ અલગ ટાઈપ્સ છે. એક છે દેખવું સામાન્ય, એક ખાલી એક ખાલી ગ્રાસ્પિંગ દો, આપણે ફોટો પાડીએ ને તો એક કેવું ગ્લિમ્સ એમાં પડી જાય. અને સેકન્ડ છે જ્ઞાન. જ્ઞાન એટલે એનાલાઇઝ કરવું, એને જાણવું વ્યવસ્થિત. તો એને ઉપયોગના બે પ્રકાર છે, દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. આપણે એમાં અત્યારે ડિટેલમાં નથી જવું, જેને ખ્યાલ છે એને સમજાઈ ગયો છે. ઓકે, તો જીવ કેવો છે? ઉપયોગ સ્વરૂપ છે. અને એના સિવાય કેવો છે? તો બિન મુહૂર્ત અને ચિન્ન મુહૂર્ત અનુપ છે. ફરીથી એક એક શબ્દનો મીનિંગ જોવો પડશે. બિન મુહૂર્ત, બિન મુહૂર્ત એટલે અહીંયા શું મીનિંગ છે? 33 પેજ ફર્સ્ટ પેરેગ્રાફની સેકન્ડ લાસ્ટ લાઈન. બિન મુહૂર્ત એટલે અમૂર્તિક. અમૂર્તિક નો શું મતલબ છે? અરૂપી. જેવી રીતના આ પુદ્ગલ જે છે એમાં સ્પર્શ રસ ગંધ અને વર્ણ આ ચાર મેઇન ગુણ છે કે નહીં? બરાબર. તો એને કારણે બધા પુદ્ગલ આપણને દેખાય છે. અમુક નથી દેખાતા કેમ કે બહુ નાના છે અને આપણી તાકાત નથી. પણ એકચ્યુઅલી દરેક પુદ્ગલમાં રૂપી, રૂપી કહેવાય દરેક પુદ્ગલ, એનામાં દેખાવાની તાકાત છે. જીવ કેવો છે? અરૂપી છે. એ દેખાતો નથી, કોઈથી રોકાઈ શકતો નથી. અત્યારના આપણે આ જીવ આ શરીરના સંબંધમાં છે એટલે ઈ આકારમાં છે, પણ બાકી આપણું આયુષ્ય પૂરું થાય તો કોઈ પણ વસ્તુથી રોકાતો નથી, એના નેક્સ્ટ ભાવમાં વયો જાય છે. સમજાય છે? અને ઈ જેવી રીતના આપણી નીચે ભગવાનની મૂર્તિ છે ને, એ મૂર્તિ કેવી છે? રૂપી છે, દેખાય એવી છે. જીવ કેવો છે? અરૂપી છે, અદ્રશ્ય છે. એના સિવાય કેવો છે? ચિન્ન મૂર્તિ. ચિન્ન મૂર્તિ એટલે શું? ચૈતન્યમય. અહીંયા શું કીધું? ચૈતન્યમય. જેવી રીતના આપણે હમણાં શું કીધું, જીવનું બીજું નામ છે ચેતન. કેમ છે એનું નામ ચેતન? કેમ કે એનામાં એક ચેતના નામનો ગુણ છે. ચેતના એટલે જાણવું, બરાબર છે? એ ચેતન જે જાણવું એનો ગુણ છે, એનાથી આખો ભરેલો છે ને છલો છલ, એટલે એનું બીજું નામ ચૈતન્ય પણ છે. સમજાય છે? જેવી રીતના આગ હોય, આગ બરાબર, એ આગનો શું સ્વભાવ છે? કે બાળવું, કોઈ પણ વસ્તુને જલાવવું, બરાબર. તો એના સ્વભાવથી છલો છલ બધી બાજુથી ભરેલો, તમે વચ્ચે હાથ નાખો કે સાઈડમાં નાખો કે ગમે ત્યાં નાખો, એ ગરમ હોય છે અને બધાને બાળવાનો એનો સ્વભાવ. એવી જ રીતે જીવમાં જાણવાનો સ્વભાવ છે અને આખો જાણવાના સ્વભાવથી ભરેલો છે. સમજાય છે? એને કારણે એને ચૈતન્ય પણ કહેવાય છે. અને કેવો છે? અનુપ. અનુપ એટલે, અનુપ એટલે ઉપમા રહિત. જેવી રીતના આપણે કોઈ કોરોલરી આપીએ ને, કોરોલરી ને એક કોઈ કમ્પેરિઝન આપીએ ને કે આ વસ્તુ, જેવી રીતના ઓલું સ્વીટનું એક્ઝામ્પલ આપ્યું હતું, તો કેવી છે આ સ્વીટ? આના જેવી છે. એ કંઈક એક્ઝામ્પલ આપીને આપણે સમજાવીએ ને, એને કહેવાય કમ્પેરિઝન, ઉપમા આપી. પણ જીવ કેવો છે? એને તમે કોઈની ઉપમા આપી શકો એવો નથી. જેવી રીતના આપણે એમ કહીએ કે હા, ઘીનો સ્વાદ કેવો છે? આપણે ઘી ખાધું, બધાને એનો ટેસ્ટ ખબર છે, બરાબર. હવે એને કોઈનું કોરિલેશન આપીને સમજાવવું હોય તો કેવી રીતના સમજાવો? કઈ ન સમજાવી શકાય ને. એમ જ કેવું પડે, ઘીનો સ્વાદ ઘી જેવો છે ભાઈ, તમે જાતે ટેસ્ટ કરીને જાણી લ્યો, બાકી સમજાવી શકાય એવું નથી. એવું જ છે ને. એવી જ રીતે આત્મા કેવો છે? બસ આ જે જ્ઞાન જે આપણને થાય છે ને, એને જાતે જાણો અને એના જેવો છે. એને કોઈ બીજી વસ્તુની ઉપમા આપી શકાય એવું નથી. સમજાય છે? એટલે એને શું કહેવાય છે? અનુપ. અનુપ એટલે કોઈની ઉપમા ન આપી શકાય એવો. આટલું ક્લિયર છે? તો આગળ જઈએ. તડ ગાથા કે જીવ તત્વના વિષયમાં મિથ્યાત્વ શું છે? મિથ્યાત્વ એટલે ઊંધી શ્રદ્ધા, બરાબર. એ તો ક્લિયર છે. ઓકે, હવે આપણે જનરલી એક કોન્સેપ્ટ મારે ક્લિયર કરવો છે. જનરલી આપણે શું કહીએ? સાત તત્વોની ખોટી માન્યતા, બરાબર. એટલે જીવ તત્વ એની સાચી માન્યતા, એની ખોટી માન્યતા. એટલે જીવ જ સાચો કે ખોટો છે? તો શું છે? શ્રદ્ધા. પણ કોની? જીવની. આપણી, આપણી જીવ તત્વ વિશેની ખોટી માન્યતા. સમજાય છે? જેવી રીતના આપણે એમ કહીએ કે કોઈ ગોલ્ડ હોય, સપોઝ કોઈએ જોયું ન હોય, બરાબર, તો એ સિલ્વર ને ગોલ્ડ માની લે, તો આપણે એમ એક્ઝામ્પલ આપણે એમ કહીએ ને કે ના ના, તું ગોલ્ડ સમજતો જ નથી, તારી માન્યતા જ ખોટી. તો આપણે તારી માન્યતા એમ કહીએ છીએ સ્પેસિફિકલી, જ્યારે અહીંયા એવું સ્પેસિફિકલી કહેતા નથી. આપણે ખાલી એમ કહીએ છીએ જીવની માન્યતા ખોટી છે, એઝ ઇફ આપણે એમ કીધું ગોલ્ડની માન્યતા ખોટી છે. સમજાય છે? એકચ્યુઅલી જીવની ગોલ્ડ વિશેની માન્યતા ખોટી છે ને, કંઈ ગોલ્ડની ગોલ્ડ વિશેની માન્યતા ખોટી નથી, એવી જ રીતે અહીંયા જે સાત તત્વ છે એમાં જીવની જીવ વિશેની માન્યતા, સમજાય છે કે મારી મારા વિશેની માન્યતા, હું મારી જાતને જ રોંગ માનતો હોઉં તો બે હું બે વાર આવું ને, કે એક તો હું જાણવા વાળો અને એક હું જેને હું રોંગ માનું છું.
વોટ ઇઝ
યોર પર્સપેક્ટિવ ટુવર્ડ યોર સેલ્ફ? તો યુ કમ ટ્વાઇસ ને, યોર પર્સપેક્ટિવ અને યોર સેલ્ફ. એવી જ રીતે અહીંયા જે જીવની જીવ વિશેની માન્યતા, જીવની અજીવ વિશેની માન્યતા, જીવની આશ્રવ બંધ વિશેની માન્યતા. હવે આશ્રવ બંધ ને બધું શું છે આપણે જોશું એઝ ધ ગાથા કમ્સ, પણ અત્યારના સમજાય છે કે કોની એક સાઈડ મારી માન્યતા એ ફિક્સ છે અને સાત તત્વ વિશેની માન્યતા એ બદલાય છે. સમજાય છે? સમજાય છે હા કે ના? ઓકે. તો જીવની જીવ વિશેની માન્યતા એમાં શું ભૂલ છે? જો પુદ્ગલ, નભ, ધર્મ, અધર્મ અને કાળ, આ પાંચ શું કીધા? જે છ દ્રવ્યમાં જીવને છોડીને બાકીના પાંચ દ્રવ્ય જે છે એના નામ લીધા. પુદ્ગલ, નભ એટલે શું? આકાશ. ધર્મ અને અધર્મ શું છે? ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, જે જીવ અને પુદ્ગલોને ગમન કરવામાં અને રોકવામાં નિમિત્તભૂત છે, બરાબર. અને કાળ એટલે કાળ દ્રવ્ય, બરાબર, સમય. તો એ જીવ સિવાયના પાંચ દ્રવ્ય કીધા. એના વિશે શું છે? ઇનતે ન્યારી હે જીવ ચાલ. ઇનતે એટલે શું? કે આનાથી, આનાથી, કોનાથી? આ પાંચ દ્રવ્યથી. ન્યારી એટલે શું? અલગ, જુદી. શું છે આ પાંચ દ્રવ્યથી શું અલગ છે? જીવની ચાલ. હવે એનો શું મતલબ? કઈ જીવ ચાલે છે એટલે જીવ આ ફેશનમાં ચાલે છે અને પુદ્ગલ કઈ અલગ ફેશનમાં ચાલે છે, એવું છે? સ્વભાવ. ચાલ અહીંયા એટલે સ્વભાવ. અહીંયા ચાલ નો મતલબ છે સ્વભાવ, બરાબર. જો અહીંયા પાછળ શું મીનિંગ છે, થર્ડ લાઈન નું બિગિનિંગ, જીવનો સ્વભાવ અને પરિણામ. પરિણામ એટલે અહીંયા પર્યાયમાં બી લઈ લીધું, બરાબર. જીવની ચાલ એટલે શું? કે જીવનો સ્વભાવ. તો આ પાંચ દ્રવ્યથી જીવનો સ્વભાવ અલગ છે. તો અલગ છે તો કેવું, એમાં જીવ શું મિસ્ટેક કરે છે? સેકન્ડ લાઈન, તાકો ન જાન વિપરીત માન, કરી કરે દેહ મે નિજ પિછાન. આમ તો સામાન્ય હિન્દી છે, સમજાય છે કે નહીં? આ ડાયરેક્ટ વાંચીએ તો ખાલી થોડાક શબ્દ જે છે એ એકદમ ટ્રેડિશનલ, એમને ગામ ઢૂંઢારી હિન્દી કહેવાય એમાં છે, એટલે કદાચ થોડાક શબ્દ ન સમજાય, બાકી તો બહુ સિમ્પલ છે. જો શું કહે છે, તાકો ન જાન, એને ન જાણીને. એને એટલે કોને? કે જે ઓલા પાંચ દ્રવ્ય છે એનાથી જીવનો સ્વભાવ અલગ છે, પણ એ સ્વભાવને ન જાણીને એનાથી વિપરીત માનીને, જેવો જીવનો સ્વભાવ છે એવો તો નથી જાણતો અને એનાથી વિપરીત માને છે. તો કેવો માને છે? કરી કરે દેહ મે નિજ પિછાન, શરીરમાં પોતાપણું માનીને. નિજ પિછાન એટલે પોતાને શરીર રૂપ માનીને એ જીવ જે પોતાનો સ્વભાવ જેવો છે એવો નથી માનતો. સમજાય છે? પોતાનો સ્વભાવ કેવો છે એ આગળ સમજાવી દીધું, કે એક તો ચિન મુહૂર્ત છે, બિન મુહૂર્ત છે, અનુપ છે અને ઉપયોગ સ્વરૂપ છે. જાણવા દેખવાનો સ્વભાવ છે, અદ્રશ્ય અરૂપી છે, ચૈતન્ય સ્વભાવથી ભરેલો છે અને કોઈથી ઉપમા ન આપી શકાય એવો છે. એની બદલે આ શરીર રૂપ જ પોતાને માનીને આપણે અનાદિકાળથી જીવ તત્વ રૂપી ભૂલ કરીએ છીએ. સમજાય છે? આપણે આને અહીંયા જ સ્ટોપ કરીએ, આના ઉપર થોડું પ્રેક્ટિકલ વિચાર કરીએ. આપણી જાતને આપણી લાઈફમાં લઈ લ્યો, બરાબર. એવો કોઈ બી મોમેન્ટ છે જ્યાં આપણે આપણી જાતને જીવ ખાલી માનીએ છીએ? ઓકે. હવે દરેક વસ્તુમાં આપણું જ્ઞાન થાય છે, થાય છે કે નહીં? હવે જ્ઞાન થાય છે આપણને જણાય છે કે નહીં? જ્યારે સપોઝ કોઈ ડ્રીમમાં હોઈએ, કોઈ સપનું જોતા હોઈએ ને, તો ક્યારેક નોટિસ કરજો, એ સપનામાં તમે પોતે બી એક કેરેક્ટર હશો, એઝ ઇફ કે યુ આર વન ઓફ ધ કેરેક્ટર ઇન સપનું, બટ યુ આર ઓલ્સો એન ઓબ્ઝર્વર ઓફ ધ સપનું. એટલે યુ આર પ્રેઝન્ટ ટુ ટાઈમ્સ, તમે ઓબ્ઝર્વર બી છો અને તમે પોતે કેરેક્ટર બી છો, એવું છે કે નહીં? હવે એવી જ રીતે આ લાઈફમાં અત્યારના આપણો મનુષ્ય પર્યાય બી એક સપના જેવું જ છે, એમ સમજો. તેમાં જીવનો જ્ઞાનનો વ્યાપાર ચાલે છે કે નહીં કોન્સ્ટન્ટલી, તો એ ઓલા ઓબ્ઝર્વર જેવું કામ કરે છે. અને એ ઓબ્ઝર્વર જેવું કામ કરે, હવે સપોઝ કોઈનો એક્સપિરિયન્સ હોય તો ગાડી ચલાવતા હોય, અહીંયા નહીં ફ્રી વે પર ચલાવતા હોઈએ સપોઝ, અહીંયા તો બહુ કચકચતા લોન વગાડો, ગાડીમાં બ્રેક મારો, વિચારવાનો ટાઈમ જ ન મળે, પણ ફ્રી વે પર ચલાવતા હોઈએ કોન્સ્ટન્ટ સ્પીડથી ગાડી ચાલે છે, તો એ ગાડી તો ચાલે છે એની રીતે, આપણા હાથ ફરે છે, એક્સિલેટર ને બધું એની રીતે થાય છે, આપણું મગજ ક્યાંક બીજે હોય છે કે નહીં? થાય છે કે નહીં? તો એ મગજ બીજે છે એનો મતલબ શું કે આપણું જ્ઞાન જે ઓલો ઓબ્ઝર્વરનું પોર્શન છે એ કંઈક બીજું જાણે છે, અને બાકી જે એનું જે કામ ચાલે છે એ ચાલ્યા કરે છે. થાય છે કે નહીં? તો એમાં આજે જાણવા દેખવાનો જે સ્વભાવ જે છે, એ જાણવા દેખવાનો સ્વભાવ એ મને મારા જ્ઞાનમાં પકડાય છે કે નહીં, એ સૌથી મહત્વનો ક્વેશ્ચન છે અહીંયા. ફરીથી, જે મારો દરેક મોમેન્ટ પર જાણવાનો સ્વભાવ છે, એ જાણવાનો સ્વભાવ મારી જાતને મને મારા જ્ઞાનમાં પકડાય છે કે નહીં? ફોર એક્ઝામ્પલ, જેવી રીતે અહીંયા બેઠા છે બરાબર, એક એક શબ્દ જે બોલાય છે એ તમને સંભળાય છે, એની સાથે હવા વહે છે એ બી જણાય છે, સામે ઓલા પાંદડા હલે છે એનું બી આપણને સેન્સેશન થાય છે. આ તો સાંભળવાની વાત થઈ, કેટલો પ્રકાશ છે એનો બી આપણને અંદાજો છે, બહુ તડકો નથી, બહુ અંધારું નથી, એ બી આપણને ફીલિંગ, આપણને બધું જ્ઞાન એક સાથે એક મોમેન્ટમાં થાય છે કે નહીં? સામે કેવી સ્મેલ છે એ બી આપણને જણાય છે, સ્પર્શ કેવો છે, હું અહીંયા ઊભો છું, તમે ચટાઈ ઉપર બેઠા છો, એટલે એનો બી આપણો જે સ્પર્શનો જે ફરક છે એ બી આપણને જણાય છે કે નહીં? આ બધું જ જ્ઞાન આપણને થાય છે કે નહીં અત્યારના? તો એ જ્ઞાન થાય છે, તો એ જ્ઞાન કોને થાય છે? કોઈ જાણનાર વસ્તુ છે એને જ્ઞાન થાય છે, એમ પકડાય છે કે નહીં? આપણે આ પાઠશાળામાં નથી કરી, પણ બીજી જગાએ આપણે આઈ થિંક પહેલા વર્ષમાં જ્યારે જૈન તત્વ પરિચય અમે શરૂ કર્યું હતું ને, ત્યારે વી ઓલમોસ્ટ સ્પેન્ટ ટુ ડેઝ જસ્ટ ટુ ડિસ્કસ કે જીવ નામની કોઈ વસ્તુ છે કે નહીં, કે ખાલી એમ જ ગપ્પા મારે છે. આપણે કહી શકીએ કે બ્રેનને કારણે બધું આપણને જણાય છે બરાબર, પણ જીવ નામની વસ્તુ છે કે નહીં એ પ્રૂવ કેવી રીતના થાય? હવે એનામાં ઘણી આર્ગ્યુમેન્ટ બહુ મોટી છે, આપણે પૂરું ડિટેલમાં ન જતા બે ત્રણ વસ્તુ જોઈ લઈએ. એક, મરતી વખતે જ્યારે કોઈ ડેથ બેડ ઉપર છે અને મરી જાય છે, હા, તો એમાં ફરક આપણને ખબર પડે છે કે નહીં, કે ભાઈ આમાં કંઈક એનર્જી હતી જે હવે વહી ગઈ, હવે આ નકામું છે? બ્રેન તો હજી ત્યાંનો ત્યાં જ છે. અથવા ઘણા બધા એક્ઝામ્પલ આપણને જોવા મળે છે જે આ ભાવમાંથી બીજા ભાવમાં ગયા અને ઓલી છોકરી આવે કે ના ના હું તો અહીંયા રહેતી હતી પહેલા, આવે છે ને જાતિ સ્મરણ જ્ઞાનનું. ને આ તો કંઈ આપણો કોન્સેપ્ટ નથી, તમે ગૂગલ કરી લ્યો, ધેર આર હંડ્રેડ્સ ઓફ એવિડન્સીસ જે ત્યાં વેસ્ટમાં અમેરિકામાં લોકો બેઠા બેઠા સ્ટડી કરે છે. એટલે આજે પૂર્વ ભાવનું જ્ઞાન છે એ તો છે જ, એ તો પ્રૂવ થાય છે કે નહીં? તો બ્રેનને બધું તો બોલા જૂના શરીર સાથે ડિસ્ટ્રોય થઈ ગયું, તો એવી શું વસ્તુ હતી જે જ્ઞાનવાળી હતી, જે આ ભાવમાં હતી ને હવે ઓલા ભાવમાં છે? એનો મતલબ કે જીવ નામની કોઈ વસ્તુ છે જ બરાબર. આટલું તો તમને ફૂલ કોન્ફિડન્સ હવે આવી જ જવો જોઈએ. તો હવે એ જીવ નામની વસ્તુ જો અહીંયા અત્યારના પ્રેઝન્ટમાં વિરાજમાન છે અને એનું કામ જાણવાનું છે બરાબર, એ આપણે એક સાઈડ લિટરેચર એવિડન્સ જોયું કે ભાઈ આ ખાલી બુકિશ વસ્તુ છે કે જીવ નામની કોઈ વસ્તુ છે અને એનો સ્વભાવ જાણવાનો છે. હવે આપણી પર્સનલ ફિલિંગ બીજી સાઈડ મૂકો કે આ બધું મને તો જણાય છે, જણાય છે કે નહીં? તો હવે આ બેને કોરિલેટ કરો કે જો આ બધું વસ્તુ મને જણાય છે અને સામે જીવ નામની વસ્તુ હોય છે, તો એનો મતલબ કે આ જે જીવ નામની વસ્તુ છે એ જ આ છે જેને જ્ઞાન થાય છે. આટલો તો ફૂલ કોન્ફિડન્સ આવ્યો. હવે એ હું છું હજી એટલો કોન્ફિડન્સ આવ્યો નથી, પણ એટલો તો આવ્યો કે નહીં કે આ જીવ છે અને આ જણાય છે એ બે એક જ વસ્તુ છે. હવે બીજી બાજુ લો કે એક બાજુ જે શરીર છે જે ઓલમોસ્ટ મરવાનું છે, એટલે જે બેઝિકલી જીવ મરવાનો હતો એનું શરીર લો, અને જે મરી ગયો છે એનું લો, બેમાં કાંઈ બહુ ફરક નથી, ઓલમોસ્ટ સેમ છે. ઇન ધ ફર્સ્ટ 5 મિનિટ્સ તો તમને ટેમ્પરેચર બી એટલું ને એટલું જોઈએ, પછી જીવ એટલે શરીર ઠંડુ પડતું જાય બરાબર. તો હવે એવું જ શરીર અત્યારના મારું પણ છે કે નહીં? હવે અત્યારના જ મને હાર્ટ એટેક આવે ને હું અહીંયા જ એમ ઊભા ઊભા જ આમ સુઈ જાઉં તો આ શરીર તો અહીંયા ને અહીંયા રહી જશે. તો જે જાણવાનું કામ જે થતું હતું બરાબર, એ હવે ઓલા શરીરમાં નથી થતું, એનો મતલબ આ શરીરમાં બી નથી થતું. થાય છે કે નહીં? તો આપણે બે શું કમ્પેર કર્યા કે ભાઈ એક તો જે જીવ છે એનામાં જ્ઞાન શક્તિ છે એવું આ શાસ્ત્રમાં કીધું છે, અને બીજું આપણું ફિલિંગ છે કે ના જણાય તો છે મને આ બધું. તો આપણે એ બેને કમ્પેર કર્યા કે ના જીવને જ જણાય છે. બીજું આપણે શું કમ્પેર કર્યું કે આ શરીર જે છે એને જણાતું નથી. શાસ્ત્રમાં શું કીધું છે કે એનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ નામની પ્રોપર્ટીઝ છે, એ આપણને ફીલ થાય છે કે છે એનામાં બરાબર. પણ એનું કન્ક્લુઝન આપણે શું કાઢ્યું કે અત્યારના આ જે શરીર છે એને જણાતું નથી. તો અત્યારના જે જાણવાનું કામ ચાલે છે એ અહીંયા રહેલો જીવ કરે છે, અને જાણવા વગરનું બાકીનું કામ જે છે એ આ શરીરનું કામ છે. આટલું આપણને કોન્ફિડન્સ આવે છે કે નહીં? હવે મેઇન ક્વેશ્ચન શું છે કે આ બે વસ્તુ આપણે જોઈ, અને બે વસ્તુ અલગ છે એ બી આપણે જોઈ શાસ્ત્રમાંથી કે ભાઈ બે દ્રવ્ય જ અલગ છે, એક જીવ છે એક પૂતગલ છે બરાબર. હવે મેઇન ક્વેશ્ચન છે કે આમાં હું કોણ છું બરાબર છે ને? મેઇન ક્વેશ્ચન છે કે આમાં હું કોણ છું, આ શરીર છું કે આ જીવ છું કે બેની ખીચડી છું? હવે બેની ખીચડી તો ન હોઈ શકે પહેલા એ આપણે પ્રૂવ કરીએ, કેમ કે મરતી વખતે તો બે અલગ થઈ જાય છે. જો બે મળીને જીવ હોય તો જ્યારે અલગ થાય ત્યારે જીવનું અસ્તિત્વ જ, એટલે મારું અસ્તિત્વ જ નાશતી જાય. જીવ નથી લેતો, સોરી, અત્યારના હું જીવ નથી એમ અઝ્યુમ કરીએ આપણે. આપણે માનીએ છીએ હું જીવ નથી, હું શરીર બી નથી, હું બેનું કોમ્બિનેશન છું બરાબર, એવું આપણે માનીશું. તો જ્યારે કોઈનું મરણ થાય છે ત્યારે શરીર અહીંયા રહી જાય છે, જીવ વયો જાય છે. હવે જો હું બેનું કોમ્બિનેશન હોત તો જ્યારે ઓલા છૂટા પડી ગયા તો મારો નાશ થઈ ગયો, એ બે ઇન્ડિવિજ્યુઅલ રહી ગયા, શરીર રહી ગયું અને જીવ બી રહી ગયો, પણ મારો તો નાશ થઈ ગયો ને, કેમ કે હું તો કોમ્બિનેશન હતો. ધેટ પ્રૂવ્સ કે હું કોમ્બિનેશન તો નથી ભાઈ. તો નાવ આઈ હેવ ટુ ચૂઝ બિટવીન વન, કે કાં તો હું શરીર છું કાં હું જીવ છું બરાબર. તો હવે આપણી જાતને બેવ પલડામાં મૂકીને જુઓ અને જુઓ કે આપણને કોની સાથે વધારે પોતાપણું લાગે છે. જ્યાં જ્ઞાન થાય છે બરાબર, એ જ્ઞાનથી જીવ ક્યારે બી છૂટો પડી શકે છે? જીવ એટલે કે હું, ક્યારે એવું પોસિબલ છે? તમે ગમે તેટલું મેડિટેશન કરી લો, ગમે તેટલું અહીંયા ઓલા ઇગતપુરીમાં જાઓ કે ભાઈ મારું જાણવાનું જ બંધ થઈ જાય, પણ બંધ થતું જ નથી. કોશિશ કરીને જોઈ લો. આજે છે ને હોમવર્ક તમારું છે, ઘરે જજો બધા, 5 મિનિટ આંખ બંધ કરીને એક ખૂણામાં ચૂપચાપ બેસીને ટ્રાય કરજો કે હું જે જાણું છું ને એ હું સ્ટોપ કરી દઉં 2 મિનિટ માટે. 2 મિનિટ માટે જ્ઞાન ન થવું જોઈએ એવું ટ્રાય કરજો, અને મને એનો ફીડબેક આપજો નેક્સ્ટ ટાઈમ. અને જ્યારે એવું ટ્રાય કરતા હતા ત્યારે શું વિચાર આવ્યો એ બી મને કહેજો. કાંઈ ને કાંઈ તો વિચાર આવશે જ. જીવ એક આખી વસ્તુ છે, એમાં જાણવાનો એક જ સ્વભાવ છે. બીજા ઘણા બધા સ્વભાવ છે, પણ એ બીજા સ્વભાવ છે ને બહુ ઇઝીલી પકડાતા નથી, સમજાય છે? જ્યારે હવે શુગર છે તો શુગર ખાલી સ્વીટનેસ છે? ખાલી સ્વીટનેસ નથી, એનો શેપ છે, એનું પોતાનું વેટ છે, વેધર ઇટ ઇઝ વ્હાઈટ સ્મોલ ક્રિસ્ટલાઇન કે વેધર ઇટ ઇઝ મોટી ખડી સાકર, એ બધું બી છે. પણ જ્યારે શુગરનું મેઇન ઇમ્પોર્ટન્ટ કામ શું છે, કોઈ બી વસ્તુને સ્વીટ કરવું, એટલે આપણે એને સ્વીટનેસ તરીકે જ કમ્પેર કરીએ છીએ. એવી જ રીતે જીવમાં બીજા ઘણા બધા પ્રોપર્ટીઝ છે, જાણવું તો એક છે, પણ હવે શેપ બીજો છે ને. અત્યારે મારો આ શેપ છે, આનો કેમ નાનો છે? ઓલી એન્ટનો કેમ એનાથી બી નાનો છે? તો કંઈક તો એવો બીજો બી સ્વભાવ છે ને જે ફરક પડે છે. તો એવા તો ઘણા બધા સ્વભાવ, એવા અનંત સ્વભાવ છે જેને આપણે અનંત ગુણો કહીએ છીએ, સમજાય છે? પણ એમાં જ્ઞાન જે છે એ સૌથી ઇઝીલી પકડાય છે આપણને. આપણા જ્ઞાનમાં જ્ઞાન બહુ ઇઝીલી જણાઈ જાય છે અત્યારના, એટલે જીવને એનાથી સમજાવવામાં આવે છે. ભળી નથી શકતા. ક્યારે ટ્રાય કરજો કે સપોઝ આને જે જણાય છે અને મને જે જણાય છે, હવે મને એને બધું જ સમજાવવું છે. કાશ પોસિબલ હોત કે અહીંયા યુએસબી પોર્ટ હોત તો અહીંયાથી આમ નાખત અને એક બીજું ત્યાં નાખત તો બધું ટ્રાન્સફર થઈ જાત ને, પણ એવું થતું નથી. ઘણી વાર તમે તમારે એનાલાઇઝ કરજો, તમારા ઘરમાં કોઈ સિચ્યુએશન બને, કોઈ પર્ટિક્યુલર વસ્તુ કોઈ પર્ટિક્યુલર રીતે કરે તો બહુ સરસ થશે એવું તમને ખબર હોય, પણ તમે પ્રોપરલી તો બી કન્વે નથી કરી શકતા બીજા પર્સનને કે આને આમ કર તો બરાબર થશે. સમજાય છે? હવે જેવી રીતના કે સપોઝ આપણા ઘરમાં ગેસ ચાલુ છે, દૂધ અથવા ચા એકદમ ઉભરાવવાની છે, તમને ખબર છે કે હવે ઓલું એક સેકન્ડમાં બંધ નહીં થાય તો એ ઉભરાઈ જશે. હા, તમે અહીંયા ઊભા ઊભા એ ફ્રેક્શન ઓફ મોમેન્ટમાં આખી સિચ્યુએશન એનાલાઇઝ કરી શકો છો કે નહીં? કરી શકીએ છે ને, પણ તો બી જે ત્યાં ઊભું છે એને કેવું હોય ને ત્યારે આખું સેન્ટેન્સ નથી કહી શકતા કે ભાઈ ગેસ બંધ કર દૂધ ઉભરાઈ જશે, આટલું જ કહી શકતા. શું કહીએ છે? દૂધ 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 દૂધ. બરાબર છે કે નહીં? કરેક્ટ. કેમ? કેમકે આપણા જ્ઞાનમાં તો પૂરી સિચ્યુએશન એકદમ ક્લિયર છે, શું કેવું છે એ બી ક્લિયર છે, પણ એ ઇન્ફોર્મેશન અહીંયાથી ત્યાં આપણે જેમ જો એમ ટ્રાન્સમિટ નથી કરી શકતા. એનો મતલબ કે એ જીવ સ્વતંત્ર છે ને આ જીવ સ્વતંત્ર છે. જેવી રીતના બે પરમાણુ છે પુદ્ગલના, એ કમ્બાઈન થઈને અલગ અલગ ફોર્મ બનાવી શકે છે. આ ચોપડી છે એમાં કાર્બન હાઇડ્રોજન ઓક્સિજન છે કે નહીં? આ શરીરમાં છે કે નહીં? તો આ શરીરમાં પણ છે અને આ ચોપડીમાં પણ છે, તો અલગ અલગ ફોર્મમાં છે કે નહીં? તો એ અલગ અલગ ફોર્મમાં કેમ છે? કેમકે એ જ પરમાણુઓ અલગ અલગ ફોર્મ લઈને અલગ અલગ કોમ્બિનેશન બનાવી શકે છે. એ પૂદગલની પ્રોપર્ટી છે. જે પૂદગલ શબ્દ આવ્યો ને એ શબ્દ જ એના ઉપર જાય. પૂદ એટલે જોડાવું અને ગલ એટલે ગલવું. ગલ એટલે ગલવું, છૂટા પડી જવું, અને પૂદ એટલે જોડાવું, કમ્બાઈન થવું, ભેગા થવું. એ પૂદગલનો સ્વભાવ છે. જીવનો એવો સ્વભાવ જ નથી કે બે જીવ ભળીને અથવા તો જોઈન થઈને એક જીવ થઈ શકે. સમજાય છે? ઓકે, તો આપણે હવે ચર્ચા શું કરતા હતા? કમિંગ બેક ટુ અવર ટોપિક, આપણે વાત થઈ કે ભાઈ એક જીવ છે જેનું જ્ઞાનનું કામ ચાલુ છે અને એક પૂદગલ છે જેનામાં જાણવા દેખવાની શક્તિ નથી, સ્પર્શ રસ ગંધ વર્ણ છે. આપણા આ લાઈફ ફોર્મમાં બે કાર્ય અલગ અલગ થાય છે, એક જાણવાનું કામ છે અને એક બાકી બધું કામ છે. આપણે જોયું કે હું એ કોમ્બિનેશન ફોર્મમાં નથી, તો હવે હું જીવ છું કે પૂદગલ છું એનો વિચાર મારે કરવાનો છે. બરાબર? તો હું એમ કહેતો હતો કે આપણે હવે આપણી જાતને બે ચેરમાં ઇન્ડિવિજ્યુઅલી મૂકી જોઈએ. કે સપોઝ પહેલાં તો એમ લઈએ કે હું પૂદગલ છું. અત્યારના આ જીવને, અત્યારના જે લાઈફ ફોર્મ છે ને એના કયા કયા ફંક્શન છે એ પહેલાં ઇવેલ્યુએટ કરીએ કે ભાઈ એ પર્ટિક્યુલર ટોલ છે, એનું પર્ટિક્યુલર બોડી સ્ટ્રક્ચર છે, પર્ટિક્યુલર કલર છે, પર્ટિક્યુલર સેન્સ ઓફ ટચ છે, પર્ટિક્યુલર સ્મેલ છે. બરાબર? આટલું તો થયું પૂદગલનું કામ. એના સિવાય એ પર્ટિક્યુલર પર્સનને પર્ટિક્યુલર જ્ઞાનની તાકાત છે અને એને પર્ટિક્યુલર એનો સ્વભાવ છે. સ્વભાવ આપણે કહીએ છીએ, સ્વભાવ બેઝિકલી એનો નેચર કંઈક છે કે ભાઈ બહુ માઇલ્ડ છે, બહુ ગુસ્સાવાળો છે, કંઈક કંઈક છે. તો હવે આ જે જાણવાનું કામ ને જે માઇલ્ડ ને ગુસ્સાવાળો એ તો જીવનું ફંક્શન થયું અને બાકી આ શરીરનું સ્ટ્રક્ચર છે પૂદગલનું ફંક્શન થયું. હવે જો હું મારી જાતને એ શરીરની ચેરમાં મૂકું કે હું શરીર છું, હું આ જીવવાળો નથી, ફોર એક્ઝામ્પલ, તો આ જે જાણવાનું કામ થાય છે એ મને નથી થતું. બરાબર? જે ગુસ્સાવાળો ને બધું બી થાય છે એ બી મને નથી થતું. તો મારું શું છે કે ભાઈ હું નાનો હતો, હવે હું ગ્રો થયો, આટલો થયો છું, હવે હું ઓલ્ડ થઈશ અને આ અત્યારના આઈ એમ મેડ અપ ઓફ ડિફરન્ટ પરમાણુ અને આઈ હેવ કમ ઇન ટુ ધીસ ફોર્મ. એટ ધ ટાઈમ ઓફ માય ડેથ આઈ વિલ ગેટ ડિસ્ટ્રીબ્યુટેડ, મને જલાવશે તો આઈ વિલ ગેટ ડિસ્ટ્રીબ્યુટેડ ઇન ટુ ઇન્ડિવિજ્યુઅલ પરમાણુ. બરાબર? તો હવે આટલા બધા પરમાણુ થઈ જશે, એમાંથી હું કયા કોની સાથે જઈશ? જો એમ માનીએ કે હું આ શરીર છું તો આટલા બધા પરમાણુ થઈ જશે ને જલાવ્યા પછી, તો હું કયા પરમાણુ સાથે જઈશ? તો ઇટ ડઝન્ટ સીમ લોજિકલ, એટલે વી હેવ ટુ રીટ્રેક્ટ અને રીડિફાઈન અવર સેલ્ફ. તો સપોઝ આપણે એમ માનીએ કે હું આખું આ નથી, પણ આ જે બ્રેનમાં રહેલો જે પોર્શન છે ને એટલા પરમાણુ હું છું અને આ બાકી બધાને હું કંટ્રોલ કરું છું. એટલે એકચ્યુઅલી અહીંયાના પરમાણુ હું નથી, હું ખાલી બ્રેનના પરમાણુ છું. આવું આપણે અત્યારના એક ઇમેજિન કરીએ છીએ, સપોઝ માની લઈએ, બરાબર. તો અહીંયા કટ કરીએ તો દુખે છે કે નહીં? તો એ તો જીવનું કામ થયું, કેમ કે એ જાણ્યું એને, બરાબર. અહીંયાના પરમાણુ તો હું હતો જ નહીં, તે અલગ થઈ ગયા તો કાંઈ ફરક ન પડ્યો, બરાબર. પણ બ્રેનમાં જ્યારે ટ્યુમર થાય છે તો ત્યાંથી બી તો પરમાણુ કાઢીને ફેંકી દઈએ છે. તો હું અહીંયા રહીશ કે હું એની સાથે જઈશ? સમજાય છે આર્ગ્યુમેન્ટ્સ? આર્ગ્યુમેન્ટ્સ ને લોજિક સમજાય છે? હા, તો કાં તો હું અહીંયા રહીશ કે હું એની સાથે જઈશ. હવે એ તો આપણે કહીએ ટ્યુમર છે, ખરાબ વસ્તુ છે, તો હું તો સારો હોઉં ને એટલે હું અહીંયા રહીશ, હું એની સાથે નહીં જાઉં. તો હવે કેટલા બ્રેનના પોર્શનમાં હું છું ને કેટલામાં હું નથી, ખાલી એમ આર્બિટ્રરી તો ડિફાઈન ના કરી શકે કે જ્યાં જ્યાં ટ્યુમર છે ત્યાં હું નથી અને જ્યાં જ્યાં સારું બ્રેન છે ત્યાં હું છું, એમ તો ન ચાલે. કંઈક ડેફિનેશન તો આપવી પડે ને. અચ્છા, હવે તો બી માણસ મરી જશે તો આટલા બ્રેનમાંથી બી પરમાણુ તો છૂટા પડશે કે નહીં? તો સેમ લોજિક કે હું કોની સાથે જઈશ. એટલે એ લોજિક બેસતું જ નથી કે હું શરીર છું, સમજાય છે. બીજી બાજુ જે જે જાણવાનું કામ થાય છે અથવા જે જે ફિલિંગનું કામ થાય છે એમાં મને મારી જાતને હું આ છું એમ ફીલ થાય છે કે નહીં? સપોઝ આ નેલ બી આપણે કાપીએ ને જેમાં કોઈ સેન્સેશન નથી, તો પણ આપણને એમાં એમ થાય છે કે નહીં કે જો આ મારા નેલ્સ છે? થાય છે કે નહીં? બરાબર. તો આનો મતલબ શું છે કે આ જે જાણવાનું કામ ચાલે છે પ્લસ જે જીવના જે રાગ દ્વેષના ભાવ છે, આ ગુસ્સો આવ્યો ને આ બધું, એ જે જીવની બાઉન્ડ્રી છે દેટ ઇઝ માય બાઉન્ડ્રી એઝ વેલ. સમજાય છે આપણા ચર્ચા શું કરી રહ્યા છે? ફરીથી વાત શેની ચાલે છે કે વિશ્વમાં છ દ્રવ્ય છે, એ છ દ્રવ્યમાં બાકી બધા જવા દો. અત્યારનું આપણું ફોકસ જીવ અને પૂતગલ ઉપર છે. અત્યાર આ શરીર જીવ અને પૂતગલથી બનેલું છે, એમાં મને મારું સ્વરૂપ જાણવું છે, એટલે મેં એમાંથી એક જીવ તત્વને અલગ કર્યો, પૂતગલ તત્વને અલગ કર્યો, અજીવ તત્વને અલગ કર્યો અને બાકીને જે જીવની પર્યાયો છે એને અલગ કરી, બરાબર. હવે હું અત્યારના ફાઇન્ડ કરવાની ટ્રાય કરું છું કે આમાંથી જીવ તત્વનો મતલબ શું છે. અને જીવ તત્વનો મતલબમાં એમ આવે છે કે જે જાણવા દેખવાનો સ્વભાવ છે એ જીવ તત્વ છે, બરાબર. હવે એ જીવ તત્વમાં જે જાણવા દેખવાનું કાર્ય થાય છે એને તો હું મારી સાથે એસોસિએટ કરી શકું છું, સમજાય છે. એટલે એનો મતલબ કે આ જે જીવ તત્વ છે એ હું છું, સમજાય છે કે નહીં? જે અજીવ તત્વ છે એ તો અલગ વસ્તુ છે, એ તો પૂતગલ ને એ બાકી બધી છે, એટલે એ હું નથી, એ પણ સમજાય છે કે નહીં? બરાબર. બાકીનું બધું જ આપણે જોયું નથી, જ્યારે જોશું ત્યારે એના પર ડિટેલ ચર્ચા થશે. આજે આપણે શું જોયું? આપણે જોયું કે જીવની મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન ને મિથ્યા ચારિત્રને કારણે જીવ ચાર ગતિમાં ભમે છે અને એમાં આપણે બે ભાગ જોયા કે આ મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન, ચારિત્ર બે પ્રકારના છે. એક અગ્રહિત છે જે અનાદિથી ચાલ્યું આવે છે અને એક ગ્રહિત છે જે આ ભાવમાં નવું ગ્રહેલું છે. એમાંથી આપણે અગ્રહિત ચાલુ કર્યું, એમાં આપણે જીવ તત્વની જે અનાદિથી જે ભૂલ ચાલી આવે છે એ આપણે શરૂ કરી. તો જ્યારે નાનપણમાં છોકરો જન્મ થાય તો એને કોઈએ શીખાડવું પડે છે કે ભાઈ તું આ જીવ છે કે તું આ અજીવ છે? એને અનાદિથી જે ભૂલ ચાલુ છે કે જીવ છે તો જાણવા વાળો, પણ એ માને છે પોતાની જાતને શરીર રૂપે, સમજાય છે કે નહીં? તો આજે જીવ તત્વ જે આપણે સેકન્ડ પાર્ટ ઓફ ચર્ચામાં નક્કી કર્યું કે હું છું, મારી અનાદિથી ભૂલ ચાલી આવે છે કે હું મારી જાતને જીવ રૂપે ન માનીને જે જીવની પ્રોપર્ટીઝ છે, કઈ કઈ છે? ઉપયોગ સ્વરૂપ છે, ચિન્હ મૂર્તિ છે, બિન મૂર્તિ છે, મૂર્તિ જેવો નથી અને અનુપ છે. આવી પ્રોપર્ટીઝ હું મારી ન માનીને જે પૂતગલ રૂપે છે એવી આપણે માનીએ છીએ. એક ગ્લિમ્સ જોઈ લઈએ, બહુ મસ્ત છે. જો ફોર્થ ગાથા જુઓ, ફોર્થ ગાથા એમાં શું કહે છે ટોપિક? એમાં ટોપિક એમ કે છે કે જીવની જે મિથ્યા દ્રષ્ટિ જે છે એની પર વસ્તુ રૂપે શું માન્યતા છે. શું માન્યતા છે કે હું સુખી છું, હું દુખી છું, હું ગરીબ છું, હું પૈસા વાળો છું, મારી પાસે ધન છે, મારી પાસે મહેલ છે, મારી પાસે ગાય ભેંસ છે. તો આપણે એકચ્યુઅલી છે તો જીવ દ્રવ્ય હોવું જોઈએ આપણું કામ ખાલી જાણવાનું. એની પહેલા બાકી બધી વસ્તુ મારી છે એમ કરીને એટલા પકડીને બેઠા છીએ કે જે એકચ્યુઅલી આપણું છે જ નહીં. હવે ઓલી ગાયમાં એ બિચારી એના નસીબ પ્રમાણે જન્મશે, મરશે, દુઃખી થશે, રોગ થશે, જે થશે એના નસીબ પ્રમાણે થશે. ન તો આપણા હાથમાં છે, ના આપણાથી કંટ્રોલ થાય છે. તો બી એને હું મારી માની બેઠો છું એટલે એને રિલેટેડ જે બી થાય એને મને દુઃખ થાય છે. કોઈ રસ્તા પર ચાલતી ગાય હોય, બીમાર પડી હોય તો આપણને દુઃખ થાય છે? નથી થતું ને. પણ આને માની રાખી છે મારી એટલે મને એના વિશે દુઃખ થાય છે. સમજાય છે? જ્યારે જીવના જે આશ્રવ બંને બધા પરિણામ આવશે ને ત્યારે આપણે જે દુઃખ ને સુખ ને એમાં જશું. અત્યારના જીવ દ્રવ્યની શું જીવ વિશેની મિથ્યા માન્યતા ચાલે છે સમજાય? હા, તો આપણે આજે અહીંયા સ્ટોપ કરીએ. આગળ આપણે અજીવ તત્વની ભૂલ નેક્સ્ટ ક્લાસમાં આગળ કન્ટિન્યુ કરશું. જીનવાણી સ્તુતિ.
જાવાણી કે જ્ઞાન સે સુજે લો કાલો સો વાણી મસ્તક નમો સદા દેત હું.